રા અને મ એ બે અક્ષરો એને જુદા પાડી શકાય જ નહીં. જેમ લક્ષ્મણજીને સેવામાંથી જુદા ન પાડી શકાય, એમ બે અક્ષરો પણ છૂટા ન પડી શકે. અને બે અક્ષરોને ક્યાં લઈ ગયા તુલસીદાસજી એમની કવિત્વની ભાષામાં, બ્રહ્મ જીવ સમ સહજ સ્નેહ સંઘાતી. આ બંને રા અને મ બે અક્ષર, રા એ બ્રહ્મ કયો અને મ એ જીવ કયો. બ્રહ્મ અને જીવ એ સહજ સંગાતી છે. પરમાત્માથી આત્માને ક્યારે છૂટો પાડી શકાય નહીં. બ્રહ્મ અને જીવનું મિલન આ લખ ચોરાશીમાં ફેરામાં ફરતા 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 ક્યારેક થવાનું જ છે. નક્ષત્ર નેમી નક્ષત્રી રોજ પાઠ કરીએ છીએ. આટલા બધા ગગનમંડળની અંદર તારા નક્ષત્રોને આકાશગંગાઓને બ્રહ્માંડો ઘણા બધા છે, એ બધા જ નક્ષત્રની એક ધરી, જેને શું કહીએ છીએ આપણે સાપ્તિન, એની ચારે બાજુ બધું ફરિયાદ કરે છે સતત. પાણીમાં એક કાંકરો નાખજો, એમાંથી વલયો ઉત્પન્ન થશે. એ વલયને કેન્દ્રમાં રાખીને કાંકરો જે નખાયો, જ્યાંથી વલયો ઉત્પન્ન થયા ત્યાંથી બધા જ એક સરખા જ અંતરમાં છેક સુધી ફેલાશે, અને ફેલાયા પછી કિનારે અથડાઈને એ જ વલયો એ જ રીતે સમાંતર પાછા જ્યાંથી ઉત્પન્ન થયા છે ત્યાં જ આવી જવાના છે, અને એમાં સમય જાય છે. સમુદ્રમાં ગમે એટલા મોજા ઊંચામાં ઊંચા ઉછરે સુનામી જેવા, પણ આખરે મળી જવાના સમુદ્રમાં. તો એ વલયો જેમ કેન્દ્રથી જુદા નથી, કેન્દ્રની જ શક્તિ છે. કાંકરો જ્યાં પડ્યો ત્યાં એને નેમી કહ્યું કેન્દ્ર. એમ આ સમસ્ત સૃષ્ટિ જે છે, અબજો તારાઓ અને બ્રહ્માંડ, એ બધા જ એક જ બ્રહ્મ સૂત્રની ચારે બાજુ ફર્યા કરે છે, જેને નક્ષત્ર નેમી કહ્યું. બ્રહ્મની સર્વ ચારે બાજુ આ જીવો ફર્યા જ કરે છે, ફર્યા જ કરે છે. એ ફરવાની ભ્રમણની વાતને લખ ચોરાશી કહી. જો લખ ચોરાશી ન હોય તો એ કેન્દ્રની ભ્રમણ શક્તિ ક્યાં રહત. એટલે લખ ચોરાશીની પણ એટલી જ જરૂર છે કે બ્રહ્મની ચારે બાજુએ સમગ્ર સૃષ્ટિ માણસથી માંડીને નક્ષત્રો ને સૂર્યો સુધી આ બધા જ એની ચારે બાજુ ફર્યા કરે છે. એટલે જે કેન્દ્ર છે એ બ્રહ્મ છે, અને સમગ્ર સૃષ્ટિ છે એ પ્રકૃતિ છે, જીવ છે, માયા છે. બ્રહ્મ જીવ સમ સહજ સંઘાતી. જીવને પરમાત્માથી ક્યારે છૂટો પાડી શકાય જ નહીં. આપણા પોતાના જીવન આપણા શરીર ઉપર આવવું જોઈએ. આત્મા એ આપણા શરીરનું આપણા જીવનનું કેન્દ્ર છે. અબજો કોષો મગજથી માળી નાખા શરીરમાં અબજો કોષો છે, એને આત્માથી અલગ કરી જુઓ. જે તો આત્મા એ આપણા જીવનનું આપણા શરીરનું કેન્દ્ર છે, અને આખા શરીરની બધી જ ક્રિયાઓ શ્વસન તંત્ર છે, રક્ત તંત્ર છે, આ બધા જ એની ચારે બાજુ અબજો કોષોથી ભમ્યા કરે છે. પણ એનાથી છોડીને સહેજ દૂર જાય જઈ શકે કઈ, તરત એનું અસ્તિત્વ સમાપ્ત થઈ જાય. તો શરીર એ આત્મચેતનાની સાથે જ રહેલું છે, ટકેલું છે. એમ સમગ્ર સૃષ્ટિ બ્રહ્મથી જ ટકેલી છે અને જીવ એ એનો સંગાથી છે. જેમ લખ ચોરાશી એ સંગાથી ભમ્યા જ કરે ને ચારે બાજુએ, તો એ ગતિશીલ રહે. પણ જો લખ ચોરાશી હોય નહીં તો ગતિશીલ શું રહેવાનું હતું? આખું જગત આખી સૃષ્ટિ ગતિશીલ ના રહી શકે. પણ લખ ચોરાશી એવા તો કેટલાય જીવોને માટે લખ ચોરાશી છે. એ બધાય ગભસ્તી નેમી શરીર ઉત્પન્ન થાય ત્યારે ગર્ભની નેમી એટલે કઈ નાડ, એક નાડના આશ્રય આખું શરીર તૈયાર થાય બાળકનું. તો બ્રહ્મ અને જીવ એને સહજ સંગાથી કહ્યું, એમ બે અક્ષરથી જ રામ નામનો મંત્ર બને. કોઈ પણ એક અક્ષર ન હોય તો મંત્ર ન બની શકે. જળ અને ચેતન સમગ્ર સૃષ્ટિ એનાથી બનેલી છે. જળ ચેતન બે ભેગા ન થાય તો સૃષ્ટિ બને જ નહીં. જળ ચેતન ગુણદોષમય વિશ્વ કિન્ન કરતાર. આ સૃષ્ટિનું સર્જન બે થી થયું, એક થી નહીં. એમ બ્રહ્મ અને જીવ આ સૃષ્ટિમાં બંનેની આવશ્યકતા છે. પણ બંને જુદા નથી, એક જ સહજ સંઘાતી, એકબીજાના પૂરક છે. બ્રહ્મ સિવાય જીવનું અસ્તિત્વ ન રહે અને જીવ સિવાય બ્રહ્મની સૃષ્ટિ ન રહે, પરસ્પર પૂરક છે. એમ રા ને મ બે અક્ષરો છે, એનાથી એક નામ બન્યું, એક મંત્ર બન્યો અને તારક મંત્ર, રામ નામ તારક મંત્ર. તો એ જે જગતની અંદર આખું ભગવાનના નામથી જે છે, એ ભગવાનથી કશું જ જુદું નથી. ભગવાનથી કશું જુદું કરી શકાય પણ એમ નથી, થઈ શકે પણ નથી. જો તુલસીજી આટલું ઉડાણનું દર્શન કરાવતા હોય પણ એ રામ નામનો મહિમા બતાવી રહ્યા છે. મંત્રમાં કેવી શક્તિ છે, મંત્રના અક્ષરો શબ્દોની અંદર એનો કેટલો મહિમા છે, એની પાછળનો આખો ઇતિહાસ થાય. ઇતિહાસ તો ક્ષણિક, પણ આ તો શાશ્વત છે. જેનો સંબંધ જીવ બ્રહ્મ જીવ એવ સહજ કે સાહજિક, આપણે રોજ રાત્રે અને દિવસે આપણે જમવું જ પડે એ સહજ ક્રિયા થઈ ગઈ, રાત્રે સૂવું જ પડે એક સહજ ક્રિયા થઈ ગઈ, શ્વાસોશ્વાસ લેવાનું એટલે એક સહજ ક્રિયા થઈ ગઈ. એને છૂટું ના પાડી શકાય જીવનથી, નહીતર એ જીવન ટકી શકે નહીં, કઈક એમાં વિક્ષેપ આવે. એમ બ્રહ્મ અને જીવ એ સાહજિક છે. જેમ આપણો જીવનનો શ્વાસ, દરેક વ્યક્તિનો, દરેક જીવ માત્રનો શ્વાસ એ સાહજિક છે, એને છૂટા પાડી શકાય જ નહીં, એના વગર ચાલી જ ના શકે. એમ ભગવાનના નામનું અહીંયા અગાડી જે આખી રચના અને એની વંદના બતાવી કે જુઓ ભગવાનનું નામ કેવું છે, સૃષ્ટિના સર્જનનું જે કાર્ય છે એ કાર્ય ભગવાનના નામનું છે. બ્રહ્મ જીવ ઈવ સહજ સંગાથી, અને એ જીવનની સાહજિકતા છે. ઈશ્વર સાથેનો સંબંધ એ જીવનો સહજ, એની એક સહજ સ્થિતિ અવસ્થા છે. એ ભાવથી તુલસીજીએ નર નારાયણ સરીસ સુભ્રાતા, જેમ રામ ને લક્ષ્મણ બે ભાઈઓ છે, એમ નરનારાયણ પણ એ બે બહુ જ સરસ સારી ખૂબ જ સારા સંબંધ વાળા બે ભાઈઓ છે. નરનારાયણ સમ સરી સુભ્રાતા, આવા ભાઈઓ ના જડે શુભ્રાતા કેમ કહ્યું છે તુલસીએ, આ જગતના વ્યવહારના ભાઈઓના જે સંબંધો જોઈને બોલ્યા છે કે સારા ભાઈઓ કેવા હોય તો આ બે જેવા, ભરત ને રામ જેવા, રામ ને લક્ષ્મણ જેવા, નર ને નારાયણ જેવા બે ભાઈઓ એને કહેવાય. નહીતર તો સહોદર હોય છતાં દુશ્મન હોય એકબીજાના, ઉભા રહી ન બને, નજર લડે, આંખો લડે એની. તો શુભ્રાતા જેવા ભાઈઓના પણ દર્શન કરાવે છે અહીંયા આગળ. જુઓ, ભાઈઓ હોય તો આવા હોવા જોઈએ. જગ જપે રામ, રામ જપે જેહી, ભરત સરિસકો રામ સની. સગા ભાઈઓનો પ્રેમ જોવો જોઈએ અને ઘરમાં સગા ભાઈઓના સંબંધો જોવો જોઈએ. બહુ જવલ્લે જોવું જ મળશે કે ભાઈઓ ભાઈઓ વચ્ચે સારા સંબંધો હોય. સાલિશતા બે ભાઈઓ વચ્ચે હોવી એ તો આજના જમાનામાં બહુ મોટી વાત થઈ ગઈ. મા બાપ ત્યાં ગાડી સામે જ હોય છતાં ભાઈઓ ભાઈઓ મના બનતું હોય, પણ શુભ્રાતા કરીને એક દ્રષ્ટાંત દાખલો આપ્યો. જુઓ આવું હોય. સ્થિરતા કોના જેવી હોય તો કે ધ્રુવના તારા જેવી, કે ભાઈ આ ફલાણા પીઝા કોના, તો ફલાણી જ હોટલના, બીજાના નહી. સ્થિરતા છે. તો ભાઈઓ કેવા હોવા જોઈએ, કઈ હોટલ જેવા, શુભ્રાતા કહ્યું. જો દાખલો આપ્યો કે બે ભાઈઓ તે આવા હોય, આવો સંબંધ, આવો પ્રેમ, ભાઈ ભાઈ વચ્ચેનો ભ્રાતૃ પ્રેમ આવો નમૂનેદાર હોવો જોઈએ કે સમગ્ર સૃષ્ટિને એનો દાખલો અપાય. જો આ છે વેપારીએ નમૂનો સારામાં સારો બતાવ્યો, જો મારે ત્યાં નમૂનો છે લઈ જાઓ. એમ તુલસીજીએ પણ સમગ્ર સૃષ્ટિની અંદર શુભ્રાતા કહીને નર નારાયણ કહ્યું, રામ લક્ષ્મણ કહ્યું, ભરત ને રામજી કહ્યું. તો નર અને નારાયણ બે જીવ અને ઈશ્વર જેમ આગળ કહ્યું એમ, અને બંને સાથે તપસ્યા કરી છે. નર નરે પણ તપસ્યા કરી છે, નારાયણે તપસ્યા કરી છે. બદ્રીનાથમાં જાઓ ને ત્યારે જોજો બે પાડોના નામ છે. એકનું એક પાડનું નામ નારાયણ છે અને એક પાડ નર છે, કે બંને સાથે બેસીને તપસ્યા કરી રહ્યા છે. જે બદ્રીનાથ નો પાડ છે એ નારાયણ પર્વત છે અને આ બાજુ સામેની બાજુએ નર પર્વત છે. પણ નારાયણ તપસ્યા કરી રહ્યા છે, પણ ક્યારેક ઉનાળાની વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં એ તપસ્યા કરતા નારાયણના માથે સોનાનો ઝગમગતો મુગટ હોય, એવડા મોટા નારાયણ પાડ ઉપર. પણ વહેલા ઉઠવું પડે અને દર્શન કરીએ ત્યારે શૃંગારની અંદર આખા પાડ ઉપર જાણે ઝગમગતો સોનાનો મુગટ ના હોય. પણ એ જોવા માટે પણ ત્યાં એટલી કડકડતી ટાઢમાં થાકેલા હઈએ તોય વહેલા ઉઠવું પડે. તો આ છે નર નારાયણના નમૂના સ્વરૂપ. ભાઈઓ કેવા હોવા જોઈએ ને ફરી જોઈશું.